એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે 1878ના એક ખૂબ જ રસપ્રદ સાહિત્યિક લખાણ પર વાત કરીશું.
હા, ખરેખર રસપ્રદ છે.
આ જૂનો લેખ એમ કે આપણને બે મુખ્ય મુદ્દાઓ તરફ દોરી જાય છે. એક તો રાજા હરિશ્ચંદ્રની જે જાણીતી કથા છે એના પર આધારિત એક નાટકનું ગુજરાતી રૂપાંતર, અને બીજું જે કદાચ એનાથી પણ શું કહેવાય વધારે ચર્ચાનો વિષય હતો તે સમયે, કે ભાઈ ગુજરાતી પુસ્તકો છાપવા કઈ લિપિ વાપરવી.
બરાબર,
લિપિ ઐક્યનો મુદ્દો.
હા, લિપિની એકરૂપતા સ્થાપવાનો પ્રયાસ.
બિલકુલ. અને જો આ 1878નું લખાણ જે છે તે ખાલી એક પુસ્તકની સમીક્ષા નથી, એમ સમજો કે એ સમયના ગુજરાત અને આખા ભારતના સાહિત્યિક, સાંસ્કૃતિક અને બૌદ્ધિક મંથનનું એક પ્રતિબિંબ છે.
સાચી વાત.
રાજા હરિશ્ચંદ્રની વાર્તા તો આપણે ત્યાં ઘરે ઘરે જાણીતી જ છે, પણ આ જે ચોક્કસ ગુજરાતી રૂપાંતર છે એ કઈ રીતે આવ્યું એની આખી મુસાફરી જ અનોખી છે.
અને પછી પેલો લિપિનો મુદ્દો, એ તો ભાષા, પ્રાદેશિક ઓળખ, રાષ્ટ્રીય એકતા, કેટલા બધા ગહન પ્રશ્નોને સ્પર્શે છે.
એટલે જ આપણી આજની ચર્ચાનો આધાર એ જ 1878નો લેખ છે, જે રણછોડભાઈ ઉદયરામ દવે હરિશ્ચંદ્ર નાટકનો જે ગુજરાતી અનુવાદ કર્યો એની સમીક્ષા કરે છે, અને સાથે સાથે પેલી લિપિ ઐક્યના મુદ્દા પર મ સમીક્ષકની પોતાની જોરદાર દલીલો છે.
હા, નવલરામ પંડ્યાનો એ લેખ, એમની દલીલો ધારદાર હતી.
તો ચાલો આ બંને પાસાઓને જરા વિસ્તારથી સમજીએ. પહેલા હરિશ્ચંદ્ર કથાની વાત કરીએ.
ચોક્કસ.
સત્ય માટે બધું જ છોડી દેનાર રાજા હરિશ્ચંદ્ર, એમનું નામ કોણે ન સાંભળ્યું હોય? ભારતીય સંસ્કૃતિમાં આ કથા કેટલી ઊંડે સુધી વણાયેલી છે.
બિલકુલ, સત્યવાદીપણાનું બીજું નામ જ હરિશ્ચંદ્ર.
અને આ મૂળ કથા આપણને રામાયણ અને ખાસ કરીને માર્કંડેય પુરાણમાં મળે છે, ખરું ને? જો કે થોડો ફેરફાર છે બંનેમાં.
હા, પાઠભેદ તો હોય, પણ એ મૂળ પૌરાણિક આધાર પરથી સમય જતાં ઘણી બધી પ્રાદેશિક ભાષાઓમાં, એટલે કે પ્રાકૃત ભાષાઓમાં કવિઓએ આખ્યાનો રચ્યા.
અને ગુજરાતીમાં?
ગુજરાતીમાં તો વિષ્ણુદાસ ભટ્ટનું હરિશ્ચંદ્ર આખ્યાન ખૂબ જ લોકપ્રિય રહ્યું, બધા જાણે. એટલું જ નહીં, સંસ્કૃતમાં પણ આ જ કથા પર આધારિત ચંડકૌશિક નામનું એક જાણીતું નાટક છે.
ચંડકૌશિક?
હા, એ શીર્ષક જ જુઓ ને, કથાના કેન્દ્રમાં જે વિશ્વામિત્રનો ક્રોધ છે એના તરફ ઇશારો કરે છે. કૌશિક કુળના ક્રોધી ઋષિ.
ઓહ, બરાબર. પણ અહીંયા વાત રસપ્રદ બને છે. આપણે જે રણછોડભાઈના હરિશ્ચંદ્ર નાટકની વાત કરીએ છીએ તે પેલું સંસ્કૃત ચંડકૌશિક છે, એનું સીધું ભાષાંતર નથી.
ના ના, બિલકુલ નહીં. એનો રસ્તો સાવ જુદો જ છે અને ધ્યાન ખેંચે એવો છે.
કઈ રીતે?
જે સ્ત્રોત લેખ આપણે ચર્ચી રહ્યા છીએ એમાં નવલરામ જણાવે છે કે આ નાટકનું મૂળ તો તામિલ ભાષામાં છે.
તામિલમાં?
હા, મદ્રાસ ઇલાકામાં બોલાતી તામિલ, જે સંસ્કૃતમાંથી નથી જન્મી, એ જુદી ભાષા. એ ભાષાના કોઈ કવિએ મૂળ હરિશ્ચંદ્ર કથા પરથી આ નાટક રચ્યું હતું.
ઓહો.
અને જુઓ, નવલરામ અહીં તામિલ ભાષાની જે સમૃદ્ધિ છે, એનો લાંબો ઇતિહાસ છે, એની ખાસ નોંધ લે છે. એ લખે છે કે તામિલ લગભગ 1500 વર્ષથી ખેડાયેલી, વિકસેલી ભાષા છે. એમાં ખાલી ભાષાંતરો જ નથી થયા, પણ અસંખ્ય મૌલિક એટલે કે સ્વકલ્પિત ગ્રંથો, શાસ્ત્રીય વિષયો પર પુસ્તકો, બધું રચાયું છે.
અચ્છા.
તામિલ એટલી વિકસી કે રોજિંદા બોલચાલની ભાષા, જેને કોદન તામિલ કહેવાય, અને પુસ્તકોની ભાષા શેન તામિલ, એવા બે સ્પષ્ટ ભાર પડી ગયા.
જેમ આપણી બોલચાલની અને લખવાની ગુજરાતી થોડી જુદી પડે એમ.
હા, કંઈક એવું જ, પણ ત્યાં ભેદ કદાચ વધુ સ્પષ્ટ હતો. અને આ વર્ણન પછી નવલરામ જાણે નિસાસો નાખે છે કે આપણી ગુજરાતી ભાષાને આવો વૈભવ ક્યારે મળશે. એમના સમયની ગુજરાતી ભાષા માટેની એમની ચિંતા અને અપેક્ષા દેખાય છે અહીં.
એટલે આ કથાનું મૂળ તમિલમાં, અને સ્ત્રોત એ પણ કહે છે કે પ્રાકૃત ભાષાઓમાં નાટકો ઓછા જોવા મળે, પણ તામિલમાં સારા એવા નાટકો હતા.
બરાબર. પછી શું થયું? એ તામિલ નાટકનો અંગ્રેજીમાં અનુવાદ થયો.
સીધો ગુજરાતીમાં નહીં?
ના, પહેલા અંગ્રેજીમાં, અને એ અંગ્રેજી અનુવાદ પરથી રણછોડભાઈ ઉદયરામ દવે આ ગુજરાતી ભાષાંતર તૈયાર કર્યું.
ઓહો, એટલે તામિલ, અંગ્રેજી, ગુજરાતી, આટલો લાંબો રસ્તો.
હા, એટલે આ નાટક આપણા ગુજરાતી વાચકો સુધી પહોંચ્યું એ સીધું સંસ્કૃત કે તામિલમાંથી નથી આવ્યું. આખી પ્રક્રિયા જુઓ ને, ઓગણીસમી સદીના ભારતમાં ભાષાઓ વચ્ચે કેવું આદાનપ્રદાન થતું હતું, પશ્ચિમી પ્રભાવ, અંગ્રેજી દ્વારા અને અનુવાદની આ બધી જટિલ રીતો, એનું આ ઉત્તમ ઉદાહરણ છે.
ખરેખર ખૂબ જ રસપ્રદ એક જાણીતી ભારતીય કથાનું આવું આડકતરું રૂપાંતર. હવે આપણે લેખના બીજા અને કદાચ એનાથી પણ વધુ મહત્ત્વના અને એ સમયે ભારે વિવાદાસ્પદ બનેલા મુદ્દા પર આવીએ, લિપિ ઐક્ય.
હા, લિપિની એકરૂપતાનો પ્રશ્ન.
વાત એમ છે કે રણછોડભાઈએ આ ગુજરાતી નાટક ગુજરાતી લિપિમાં ન છપાવ્યું.
ખરું.
એમણે એને દેવનાગરી લિપિમાં છપાવ્યું, જેને તે સમયે બાળબોધ અક્ષર પણ કહેતા હતા.
બરાબર.
અને આપણો જે સ્ત્રોત છે, પેલો 1878નું નવલરામનો લેખ, એમાં તો લેખક રણછોડભાઈના આ પગલાના ભારે હિમાયતી છે, જાણે એમને વધાવી લેતા હોય એમ લાગે.
ચોક્કસ. અને એ સમયે, એટલે કે 1878માં, આવું કરવું, દેવનાગરીમાં છાપવું, એ એટલું અસામાન્ય ગણાતું હતું, સ્થાપિત પ્રથાથી એટલું વિરુદ્ધ હતું કે રણછોડભાઈને પોતે પોતાની પ્રસ્તાવનામાં લગભગ 2 પાના ભરીને બચાવ કરવો પડ્યો કે મેં આમ શા માટે કર્યું.
વિચાર કરો, આ વાત જ બતાવે છે કે 19મી સદીના ઉત્તરાર્ધ સુધીમાં ગુજરાતી લિપિનો ઉપયોગ છાપકામમાં કેટલો બધો વધી ગયો હતો અને સ્વીકારાઈ ગયો હતો.
હા, દેવનાગરીમાં છાપવું એ હવે નિયમ નહોતો રહ્યો, અપવાદ બની ગયો હતો, અને એ અપવાદ માટે કારણો આપવા પડતા હતા.
અને નવલરામ આ સમીક્ષામાં લિપિ ઐક્ય માટે ખૂબ જ જોરદાર વિસ્તૃત દલીલો કરે છે.
હા, એમની મૂળભૂત દલીલ શું છે?
કે ભાઈ, કોઈપણ દેશ કે પ્રજાની એકતા માટે, એમની ઉન્નતિ માટે ભાષા બહુ જ મહત્વનું પરિબળ છે.
સાચી વાત છે. એક જ ભાષા બોલનારા લોકો હોય તો એમનામાં સ્વાભાવિક રીતે પ્રેમ વધે, સંપ વધે, અને એટલું જ નહીં, એક સરખી ભાષા હોય તો જ્ઞાન અને વિદ્યાનો ફેલાવો પણ સહેલો બને. આ માટે તેઓ ઇતિહાસનો દાખલો આપે છે, યાદ અપાવે છે કે લાંબા સમય સુધી સંસ્કૃત ભાષા ભલે સામાન્ય બોલચાલમાં નહોતી રહી, તો પણ આખા ભારતવર્ષમાં વિદ્વાનો માટે, શાસ્ત્રો માટે એક સંપર્ક ભાષા, એટલે કે દેશભાષા જેવું કામ કરતી હતી.
હા, એ તો છે.
પછી મુસ્લિમ શાસનના છેલ્લા સમયમાં અને તે પછી હિન્દુસ્તાની કે ઉર્દુ ભાષાએ અમુક અંશે આ ભૂમિકા ભજવી. નવલરામ નોંધે છે કે એમના સમયમાં પણ, એટલે કે 1878માં, ઉર્દુ હિન્દુસ્તાનના ઘણા ભાગોમાં થોડી ઘણી બોલાતી સમજાતી હતી.
આ બધી પૃષ્ઠભૂમિ આપ્યા પછી લેખક એક ધારદાર તર્ક રજૂ કરે છે ને?
હા, એ કહે છે કે જો અમુક લોકો, જેમને દેશનું હિત વહાલું છે, તે ઉર્દુ જેવી ભાષાને દેશભાષા બનાવવાનો વિચાર કરી શકતા હોય, તો પછી આપણી ગુજરાતી, જેનું સાહિત્ય આટલું સમૃદ્ધ છે, એના પુસ્તકો દેવનાગરી લિપિમાં કેમ ન છાપવા? દેવનાગરી તો એવી લિપિ છે જે સંસ્કૃતના વારસાને લીધે અને મરાઠી જેવી બીજી ભાષાઓમાં વપરાતી હોવાને કારણે દેશના ઘણા ભાગોમાં લોકો ઓળખે છે, સમજે છે, તો એને અપનાવવામાં શું વાંધો હોઈ શકે?
પોતાની વાતના સમર્થનમાં તેઓ મરાઠીઓનું ઉદાહરણ આપે છે.
બરાબર. નવલરામ જણાવે છે કે દક્ષિણીઓ, એટલે કે મરાઠી લોકો, એમણે શરૂઆતથી જ પોતાના પુસ્તકો બાળબોધ, એટલે કે દેવનાગરી લિપિમાં છાપવાનું રાખ્યું. એમની પોતાની અલગ પ્રાદેશિક લિપિ હતી, પેલી મોડી લિપિ, પણ છાપકામ માટે તો દેવનાગરી જ પસંદ કરી.
અને એનો ફાયદો?
નવલરામના મતે ફાયદો સીધો દેખાતો હતો. એ દાવો કરે છે કે દેવનાગરી લિપિને કારણે જ મરાઠી પુસ્તકો ગુજરાતમાં પણ, જે ભણેલો ગણેલો ઉપલો વર્ગ હતો, એમાં સહેલાઈથી વંચાતા હતા.
અચ્છા.
એટલું જ નહીં, ઘણા સારા મરાઠી પુસ્તકોના ગુજરાતીમાં અનુવાદો પણ થયા હતા. પણ એનાથી ઉલટું જુઓ, દક્ષિણમાં, એટલે કે મહારાષ્ટ્રમાં, કોઈ લાઇબ્રેરીમાં ભાગ્યે જ કોઈ ગુજરાતી લિપિમાં છપાયેલું પુસ્તક જોવા મળે, જ્યારે ગુજરાતમાં મરાઠી પુસ્તકો બધે મળતા હતા.
એટલે એમનો કહેવાનો મતલબ એમ કે લિપિના ભેદને કારણે જ જ્ઞાનનું આદાન પ્રદાન એકતરફી થઈ રહ્યું.
હા, એમનો મુખ્ય તર્ક આ જ છે. એ સ્પષ્ટ માને છે કે ગુજરાતી પુસ્તકોનો પ્રસાર ઓછો છે, એના માટે મુખ્યત્વે આપણી ગુજરાતી લિપિ જ જવાબદાર છે. અને એ યાદ પણ કરાવે છે કે ગુજરાતમાં પણ ભૂતકાળમાં, ખાસ કરીને શાસ્ત્રીય કે ધાર્મિક લખાણો માટે, બાળબોધ, એટલે કે દેવનાગરી અક્ષરો જ વપરાતા હતા. જે જૂની પરંપરાના પંડિતો હતા, શાસ્ત્રીઓ હતા, એ હજી પણ એ જ લિપિ વાપરતા હતા.
અને પેલું બોર્ડ ઓફ એજ્યુકેશન?
હા, અંગ્રેજ શાસનની શરૂઆતમાં સ્થપાયેલું બોર્ડ ઓફ એજ્યુકેશન, એમના દ્વારા જે સરકારી પુસ્તકો છપાતા, એ પણ શરૂઆતમાં તો બાળબોધ લિપિમાં જ છપાતા હતા.
પણ પછી ધીમે ધીમે ગુજરાતી લિપિએ જોર પકડ્યું.
બરાબર. નવલરામ લખે છે તેમ, ધીમે ધીમે ગુજરાતી લિપિનું ચલણ એટલું વધી ગયું કે 1878 આવતા સુધીમાં તો એ મુખ્ય પ્રવાહ બની ગઈ. દેવનાગરીમાં છાપવું એ, જેમ આપણે વાત કરી, એક અપવાદ જેવું બની ગયું. રણછોડભાઈ જેવાને પણ લાંબી પ્રસ્તાવના લખવી પડી.
અહીં નવલરામ ગુજરાતી લિપિ માટે થોડા કડક શબ્દો વાપરે છે ને?
હા, થોડો પૂર્વગ્રહ પણ કહી શકાય. એ કહે છે કે જૂના જમાનાના લોકો હજી પણ ગુજરાતી લિપિને વાણિયાઈ અક્ષર કહે છે, અને એ બરાબર જ છે.
ઓહ,
એના મતે આ લિપિ વેપાર ધંધાના હિસાબ કિતાબ લખવા, રોજિંદા પત્ર વ્યવહાર કરવા, એ બધા માટે ભલે ઠીક હોય, પણ ગહન શાસ્ત્રીય વિચારો માટે કે પછી ઉચ્ચ સાહિત્ય માટે એ યોગ્ય નથી.
અને અહીં તો એમનું સૂર અત્યંત તીખો બને છે, આકરી ટીકા કરે છે.
હા, બહુ જ સખત શબ્દોમાં કહે છે કે જે લિપિ દેવનાગરી હિન્દુસ્તાનના મોટાભાગના ભણેલા લોકો વાંચી સમજી શકે છે, એ લિપિ જો ગુજરાતના લોકો બરાબર વાંચી શકતા નથી તો એ એમના માટે ભારે શરમની વાત કહેવાય.
અરે બાપરે.
અને ત્યાં સુધી કહે છે, અને આ ખરેખર ખૂબ આકરું વિધાન છે, કે જેને શાસ્ત્રીય અક્ષર એટલે કે દેવનાગરી વાંચતા ન આવડે તેને હિંગ તોડવા કરતાં બીજું કંઈ આવડતું નથી એમ પાકું માની લેવું.
આ તો બહુ જ શું કહેવાય, આકરી ટીકા કહેવાય. શું એ સમયની વાસ્તવિકતાને ધ્યાનમાં લે છે ખરી? સામાન્ય લોકો માટે તો ગુજરાતી લિપિ જ સહેલી હશે ને?
તમે સાચું પકડ્યું. આ વિધાન અત્યંત કઠોર છે, કદાચ વધારે પડતું પણ લાગે, પણ એ સમયમાં લિપિના મુદ્દે કેવી તીવ્ર ભાવનાઓ હતી, કેવા મજબૂત મંતવ્યો હતા, એનો પુરાવો છે. એ વાતે સ્વીકારે છે કે અંગ્રેજ સરકારે જે નવી વાંચનમાળાઓ શરૂ કરી એણે વાણિયાઈ અક્ષર એટલે કે ગુજરાતી લિપિને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે, એનો ફેલાવો વધાર્યો છે.
હા, એ નોંધે છે.
પણ સાથે સાથે એ પણ ધ્યાન દોરે છે કે આ નવી વાંચનમાળાઓમાં પણ શાસ્ત્રીય અક્ષર એટલે કે દેવનાગરી શીખવવાની યોગ્ય ગોઠવણ તો કરવામાં આવી જ છે.
એટલે એમનો તર્ક એવો થયો કે જો નિશાળોમાં દેવનાગરી શીખવડાયા જ છે તો પછી પુસ્તકો એ લિપિમાં છાપવામાં વાંધો શું?
બસ આ જ એમને દેવનાગરી વાપરવામાં કોઈ વ્યવહારુ મુશ્કેલી દેખાતી નથી. અને એક ડગલો આગળ વધીને એવો દાવો પણ કરે છે કે જે લોકો દેવનાગરી અક્ષરો વાંચી શકતા નથી એ લોકો ખાલી લિપિથી અજાણ છે એવું નથી, પણ ઊંચા દરજાના ગહન વિચારોવાળા ગુજરાતી પુસ્તકોનો અર્થ સમજવા માટે પણ ઓછા સક્ષમ છે.
આ પણ એક મોટો દાવો કહેવાય.
અને ચર્ચાસ્પદ પણ. ચોક્કસ, આ બધી દલીલો પછી નવલરામ પોતાનો અંતિમ અને અફર નિર્ણય સ્પષ્ટપણે જણાવે છે. એમના મક્કમ મતે લખવા માટે ભલે લોકો ગુજરાતી લિપિ વાપરે ચાલશે, પણ છાપકામ તો ફરજિયાતપણે બાળબોધ એટલે કે દેવનાગરી અક્ષરોમાં જ થવું જોઈએ. એ જ શ્રેષ્ઠ માર્ગ છે એમના મતે.
અને આ ફેરફારથી ફાયદો શું? નુકસાન તો કંઈ નહીં.
એમના મતે નુકસાન તો જરાય નહીં, ઉલટાના ફાયદા જ ફાયદા છે. સૌથી મોટો ફાયદો લિપિની એકતા, લિપિ ઐક્ય. એ માને છે કે આખા દેશ માટે એક ભાષાનું ઐક્ય સ્થાપવું એ કદાચ બહુ મુશ્કેલ છે, એ જ્યારે થવાનું હશે ત્યારે થશે, પણ લિપિનું ઐક્ય એ તો પ્રમાણમાં સહેલાઈથી થઈ શકે એમ છે.
તો પછી એ કેમ ન કરવું?
બરાબર, તો આપણે એ દિશામાં પ્રયત્ન શા માટે ન કરવો જોઈએ? એમના મતે આ એક વ્યવહારુ અને સિદ્ધ કરી શકાય તેવું લક્ષ્ય હતું.
આખી ચર્ચા આપણને સીધા 19મી સદીના અંત ભાગના ભારતમાં લઈ જાય છે. કેવો સમય હશે એ?
હા, એવો સમય જ્યારે પ્રાદેશિક ભાષાઓ, લિપિઓ એના પ્રત્યેની અસ્મિતા ઘડાઈ રહી હતી, પણ સાથે સાથે અંગ્રેજી શાસન નીચે એક આખા ભારતની ઓળખ, રાષ્ટ્રીય એકતાની ભાવના એ પણ વિકસી રહી હતી.
એટલે એક દ્વંદ્વ જેવી સ્થિતિ.
બિલકુલ, આ લખાણ એ સમયના બૌદ્ધિકોના મનમાં જે દ્વંદ્વ ચાલતો હતો એને બરાબર ઉજાગર કરે છે. એક તરફ પોતાની માતૃભાષા, પોતાની પરિચિત લિપિ, એના પ્રત્યેનો સ્વાભાવિક પ્રેમ અને લગાવ,
અને બીજી તરફ
દેવનાગરી જેવી, જે વધુ લોકો સમજી શકે એવી લિપિ અપનાવીને મોટા જનસમુદાય સાથે જોડાવાની ઈચ્છા, જ્ઞાનનો આદાન પ્રદાન સહેલું બનાવવાની ઈચ્છા, અને રાષ્ટ્રીય સ્તરે એક સૂત્રતા લાવવાની તીવ્ર અભિલાષા.
તો આપણે આ 1878ના લખાણની આખી સફરને જો સંક્ષેપમાં જોઈએ તો બે મુખ્ય મુદ્દાઓ સ્પષ્ટ થાય છે.
કયા કયા?
પહેલો મુદ્દો રાજા હરિશ્ચંદ્રના નાટકનું એક અનોખું ગુજરાતી રૂપાંતર, જે સીધું સંસ્કૃત કે પ્રાકૃતમાંથી નહીં પણ છેક તામિલમાંથી અંગ્રેજી મારફતે ગુજરાતીમાં આવ્યું.
હા, એ પ્રક્રિયા પોતે જ એ સમયના સાહિત્યક અને સાંસ્કૃતિક પ્રવાહો, અનુવાદનું મહત્ત્વ અને જુદી જુદી ભાષાઓ વચ્ચેના કેવા પરોક્ષ સંપર્કો હતા એના પર પ્રકાશ પાડે છે.
અને બીજો, કદાચ વધુ ગહન અને લાંબા ગાળાની અસરવાળો મુદ્દો, ગુજરાતી પુસ્તકો છાપવા માટે દેવનાગરી લિપિ એટલે કે બાળબોધ અપનાવવાની જોરદાર હિમાયત.
બરાબર. અને આ હિમાયત પાછળનો હેતુ ખાલી લિપિ બદલવાનો નહોતો, પણ એના દ્વારા આંતરપ્રાંતીય સ્તરે ગુજરાતી સાહિત્યનું વાંચન વધારવું, જ્ઞાનનું આદાનપ્રદાન સહેલું કરવું અને છેવટે લિપિના સ્તરે એક પ્રકારની રાષ્ટ્રીય એકરૂપતા સ્થાપવી.
નવલરામની દલીલો ભલે આજે આપણને થોડી એકપક્ષીય કે કઠોર લાગે,
હા, પણ એ એમના સમયના સંદર્ભમાં જોવી પડે. રાષ્ટ્ર નિર્માણનો જે મોટો વિચાર હતો એની સાથે જોડાયેલી હતી.
એટલે આ લેખ ખરેખર એ સમજવા માટે મહત્વનો છે કે 19મી સદીના બુદ્ધિજીવીઓ ભાષા અને લિપિ જેવા આમ જુઓ તો સાંસ્કૃતિક મુદ્દાઓને કેવી રીતે રાષ્ટ્રીય ચેતના અને એકતાના નિર્માણ સાથે જોડી રહ્યા હતા.
ચોક્કસ. એ ગુજરાતી લિપિ પ્રત્યે જે લગાવ વધી રહ્યો હતો અને દેવનાગરી દ્વારા મોટા ભારતીય સમુદાય સાથે જોડાવાની જે આકાંક્ષા હતી, એ બંને વચ્ચેનો તણાવ ખૂબ જ સ્પષ્ટ રીતે રજૂ કરે છે.
આ માત્ર એક સાહિત્યિક કૃતિની સમીક્ષા નથી રહી જતી.
ના, બિલકુલ નહીં. આ તો એક ઐતિહાસિક દસ્તાવેજ છે જે ભાષાકીય નીતિ, સાંસ્કૃતિક ઓળખ કેવી રીતે ઘડાય છે, રાષ્ટ્રવાદનો ઉદય કેવી રીતે થાય છે એના શરૂઆતના તબક્કા પર પ્રકાશ પાડે છે. લેખકના મંતવ્યો, એમની દલીલ કરવાની રીત, એ બધું જ એ સમયની બૌદ્ધિક ચર્ચાઓનો આપણને અંદાજ આપે છે.
તો અહીં એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે, નહીં? 1878માં આટલી જોશીલી દલીલો થઈ, નવલરામ જેવાએ આટલું ભારપૂર્વક કહ્યું, પછી શું થયું?
હા, એ જાણવું રસપ્રદ રહે.
ગુજરાતી સાહિત્ય અને છાપકામના જગતમાં લિપિનો આ વિવાદ ખરેખર કઈ દિશામાં ગયો? શું દેવનાગરી અપનાવવાનું, પેલું લિપિ ઐક્યનું સ્વપ્ન જે આ લેખકે અને એમના જેવા બીજા વિચારકોએ જોયું હતું, એ ક્યારે સાકાર થયું?
કે પછી શું થયું?
કે પછી ગુજરાતી જેવી પ્રાદેશિક લિપિઓએ પોતાની આગવી ઓળખ અને વપરાશને વધુ ને વધુ મજબૂત
બનાવ્યા.
આ 19મી સદીનો સંઘર્ષ બતાવે છે કે ભાષા અને લિપિનું પ્રમાણીકરણ, સ્ટેન્ડર્ડાઇઝેશન, એ રાષ્ટ્રીય ઓળખના નિર્માણનો કેટલો મહત્વનો અને જટિલ હિસ્સો રહ્યો છે.
અને એ પ્રક્રિયા કંઈક અંશે જુદા સ્વરૂપે આજના ડિજિટલ યુગમાં પણ ચાલુ જ છે, નહીં? યુનિકોડ અને બધું.
બિલકુલ. આ ઇતિહાસ આપણને વર્તમાન વિશે પણ વિચારતા કરી મૂકે છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.